నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోమీ మంగళం కుంకుందారి సుమంగళం నమస్మరి స్థానాన్ని స్వానుభూత్యా చకాస్తే స్వభావాయ భవాయ సర్వభావా.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार साथ भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति स्वाध्याय चाले छे। एमा आपने पंचोत्तर गाथा अने ते पछी 49मो कलश कर्यो छे। हवे आगळ स्वाध्याय आपणे लईए। हवे पूछे छे के उद्गल कर्म ने जाणता एवा जीवने उद्गल साथे करता कर्म भाव एटले के करता कर्मपणु छे के नथी। प्रश्न शू कर्यो के उद्गल कर्म एने तो जीव जाणे ज छे, एम जे अगाउनी गाथा में आव्यु। उद्गल कर्म ने जीव करतो नथी पण एने ए जाणे छे, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે। એ વાત આવી તો એમાં વધુ સ્પષ્ટતા કે એનો કર્તા થાય છે કે નથી થતો, એની વચ્ચે કર્તા કર્મ ભાવ છે કે નહીં। રાગને એ જાણે છે ત્યારે એ રાગનો કર્તા થાય છે કે નહીં, રાગને જાણે છે એ વાત તો સ્વીકારી। આપણે 75મી ગાથા અને 49મા શ્લોકમાં એ વાત આવી કે પૂતગળના પરિણામ, પૂતગળ પરિણામ કયા, એમાં કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ બંનેને પૂતગળ પરિણામ કહેવામાં આવ્યા। અને આવા પૂતગળ પરિણામનો આત્મા કરતા નથી પણ એનો જાણવા દેખવાવાળો જ છે, એને જાણે છે, એનું જ્ઞાન કરે છે અને એ જ્ઞાન કરે છે એ જ્ઞાનનો આત્મા કરતા છે, આત્માનું એ કાર્ય છે એ વાત આવી। એટલે અહીંયા વધારે સ્પષ્ટતા મેળવવા માટે પ્રશ્ન કર્યો છે કે એ જેને જાણે છે એ પૂતગળ કર્મ એનો એની સાથે કરતા કર્મ સંબંધ છે કે કેમ। એ જાણે છે તો જાણે છે એટલે હજી શંકા મનમાં આશંકા એવી થાય કે જાણે છે તો એનું કંઈક કરતો હશે, મનમાં એમ રહ્યા કરે, બધાના મનમાં એમ થાય કે જીવ કર્મ તો બાંધે છે ને તમે કર્મની કેમ ના પાડો છો, એનો કરતા નથી, એવું તો બધાના મનમાં છે। એટલે બધાનો એ સંશય આ ગાથાના ઉત્તર દ્વારા દૂર થશે કે જીવને કર્મ સાથે કરતાપણાનો
સંબંધ છે, એટલે કે
જીવ એનો કરતા અને એ કર્મ છે એ એનું કાર્ય છે એવો સંબંધ છે કે નથી। એના ઉત્તર રૂપે અહીંયા 76મી ગાથા કહેવામાં આવી છે, તો ભગવાન કુંદકુંદાચાર્યની 76મી ગાથા આપણે લઈએ। ન અપિ પરિણમતિ ન ગ્રહણ અપિ ઉત્પદ્યતે ન પરદ્રવ્ય પર્યાયે જ્ઞાની જાનાની અપિ ખલુ પૂતગળ કર્મ અનેક વિધમ। ગુજરાતીમાં આ ગાથા આપણે લઈએ।
વિધ વિધ પૂતગળ કર્મની જ્ઞાની જરૂર જાણી વાલી પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમી
છોતેરમી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાની અનેક વિધમ અનેક પ્રકારના પૂતગળ કર્મ, પૂતગળ કર્મને જાણન પીત, એ જાણે છે, જાણતો હોવા છતાં પણ શું છે, છતાં એટલે ખલું નિશ્ચયથી, ખરેખર તો નિશ્ચયથી પરદ્રવ્ય પર્યાય એટલે પરદ્રવ્યના પર્યાયમાં ન અપી પરિણમતી, પરિણમતો નથી. જ્ઞાની અનેક પ્રકારના પૂતગળ કર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. પરદ્રવ્યના પર્યાય રૂપે એ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. ત્રણ શબ્દો અહીંયા મૂક્યા છે. એક પ્રાપ્ય એટલે એને ગ્રહણ કરવું, એટલે એવા પરદ્રવ્યના પર્યાય રૂપે એ પરિણમતો નથી, એટલે એ પ્રાપ્યની વાત કરવી છે. તેને ગ્રહણ કરતો નથી ને તે રૂપે ઉપજતો નથી. એ ત્રણેય શબ્દ આપણે પહેલા ટીકામાંથી સમજીએ અને પછી ગાથાનો અર્થ ફરીથી કરીએ. જો પ્રાપ્ય એક શબ્દ છે, પ્રાપ્ય, એ પ્રાપ્ય શબ્દનો અર્થ એવો થાય છે કે જે એને મળ્યું છે, જે એને જેમ છે તેમ મળ્યું છે તે પ્રાપ્ય છે. બીજું વિકાર્ય એટલે જે ફેરફાર છે તે વિકાર્ય છે, ફેરફાર છે તે વિકાર્ય છે. અને ત્રીજો શબ્દ છે નિર્વર્ત્ય, નિર્વર્ત્ય, નિર્વર્ત્ય એટલે ઉપજવું, ઉત્પન્ન થવું. એ ત્રણેય પ્રકારે પૂતગળના પરિણામનું કંઈ આ જીવ કરતો નથી, એ વાત આમાં સમજાવવી છે. કે જે જ્ઞાની છે, જેને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે અને પોતાના સ્વભાવ ભાવે જે પરિણમે છે, જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા છે, એવો એ જ્ઞાની એ પોતાને થતા રાગ દ્વેષના ભાવને એ જાણે છે, એને એ જાણવા વાળો છે, પણ એવા ભાવે એ પરિણમવા વાળો નથી, એવા ભાવે એ પરિણમતો નથી, એમાં એ ફેરફાર કરતો નથી કે એવા એવા નવા કર્મ ઉત્પન્ન કરતો નથી. એ ત્રણે ત્રણ વસ્તુને સાથે લીધી છે. પરદ્રવ્યના પર્યાયમાં એ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. ટીકામાં અહીંયા સ્પષ્ટ કરે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન, કહે છે કે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્તિ એવું વ્યાપ્ય લક્ષણવાળું, વ્યાપ્ય જેનું લક્ષણ છે એવું પૂતગળના પરિણામ સ્વરૂપ જે કર્મ, કર્તાનું કાર્ય એ કર્મ, પૂતગળના પરિણામ સ્વરૂપ જે કર્મ એટલે જે કાર્ય થાય છે તે, પૂતગળનું જે કાર્ય થાય છે તે, પૂતગળના પરિણામ સ્વરૂપ જે કર્મ એ પૂતગળ એનો કરતા અને એનું જે કાર્ય થાય છે તે કર્મ, તેનામાં પૂતગળ દ્રવ્ય પોતે અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઉપજતું થકું, તે પૂતગળ પરિણામને કરે છે. પૂતગળ પરિણામ સ્વરૂપ જે કાર્ય થાય છે તે, જેવું પૂતગળ છે એ જ પ્રકારે કાર્ય થાય છે, એની સાથે એને સંબંધ છે, એની સાથેનો એનો એવો સંબંધ છે કે એ દરેક વખતે હોય. તત્સ્વભાવ પૂતગળનો જેવો સ્વભાવ છે એવો જ પૂતગળના પરિણામનો પણ સ્વભાવ છે. એટલે તત્સ્વભાવ છે એટલે એવા પૂતગળ પરિણામની અંદર પૂતગળ વ્યાપે છે, એટલે એ પૂતગળ પોતે જ એ પૂદગળ પરિણામનો કર્તા છે, પૂદગળ પરિણામનો કરવા વાળો કર્તા છે, એ પૂદગળ પરિણામનું કર્મ એ કર્મની અંદર એ વ્યાપે છે, એટલી વાત અગાઉ આપણે સમજ્યા હતા. અહીંયા વધારે સ્પષ્ટતા કરી કે એવા પૂદગળના પરિણામ રૂપે જે કર્મ જે પૂદગળ કરતા છે એનું જે કાર્ય છે તે તેનામાં પૂદગળ દ્રવ્ય પોતે અંતરવ્યાપક થઈને, આપણે માત્ર વ્યાપકની વાત લીધી હતી, અહીંયા એમ કહે છે કે એની અંદર એ અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અને અંતમાં પહેલેથી શરૂ કરીને છેવટ સુધી બધે જ એ પૂદગળ જ વ્યાપી રહ્યું છે. અને વ્યાપી રહ્યું છે એટલે એને ગ્રહણ કરે છે, તે રૂપે પરિણમે છે અને તે રૂપે ઉપજે છે. શું ઉપજે છે? જે પરિણામ થાય છે, પૂદગળના પરિણામ જે થયા તે ઉપજવું થયું છે, એ ઉપજે છે. તો શું ઉપજે છે? એમાં કંઈ જીવ આવતો નથી કે જીવનો ભાવ નથી આવતો, પરંતુ એ પૂદગળ જ છે, પૂદગળનો જ ભાવ છે. પરિણમવાળું પણ એ પૂદગળ છે અને એવા પરિણામને ગ્રહતું એ પૂદગળ છે. જે પરિણામ છે પૂર્વકર્મ, એ પૂર્વકર્મને કારણે જે વર્તમાનમાં ઉદય આવે છે, તો એ બધા પૂદગળના ઉદયને પૂદગળ પોતે ગ્રહણ કરે છે, એટલે એ પૂદગળ જ એમાં પરિણમી રહ્યું છે અને એ રીતે ઉપજી રહ્યું છે, તે પણ પૂદગળ જ છે, બીજું કંઈ નથી. પેલા પરિણામ જે છે એ પૂદગળનું કાર્ય છે, પૂદગળ એનો કર્તા છે અને તેમાં પૂદગળ દ્રવ્ય પોતે જ આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રીતે ઉપજતું થતું તે પૂદગળ પરિણામને કરે છે, એટલે પૂદગળ કર્તા છે. આ પૂદગળ કર્તા કઈ રીતે છે એ વાત સમજાવી. આમ પૂદગળ દ્રવ્ય વડે કરવામાં આવતા પૂદગળ પરિણામને પૂદગળ કરે છે, પૂદગળ કરતા થઈને જે પરિણામ કરે છે તે આ રીતે છે. પણ એવા પૂદગળ પરિણામને જ્ઞાની જાણે છે, પૂદગળ પરિણામને કરનારું તો પૂદગળ છે, પૂદગળ પરિણામને કરવા વાળું તો પૂદગળ જ છે, પણ એને જાણવા વાળું, પૂદગળ પરિણામને જાણવા વાળું કોણ છે? જ્ઞાની એને જાણે છે. એટલે એવા પૂદગળ પરિણામને પૂદગળ કરે છે અને જ્ઞાની જાણે છે. એટલે એવા પૂદગળ પરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જ્ઞાની એવા પૂદગળ પરિણામને જાણતો હોવા છતાં એને એ કરતો નથી. એક ઉદાહરણ આપી અને અહીંયા સમજાવ્યું છે કે એ કઈ રીતે નથી કરતો. તો કહે છે કે જેમ માટી પોતે ઘડામાં અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડા રૂપે પરિણમે છે અને ઘડા રૂપે ઉપજે છે, તેમ જ્ઞાની પોતે બહારમાં રહેલા બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતરવ્યાપક થઈને એમાં વ્યાપીને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. માટી છે તે ઘડામાં વ્યાપે છે, અંતરવ્યાપક થઈને એટલે એમાં વ્યાપીને પહેલેથી શરૂ કરીને છેવટ સુધી આદિ મધ્ય અને અંતમાં ઘડામાં માટી વ્યાપે છે. અને એમ વ્યાપે છે તો એ રૂપે પરિણમે છે અને એ રીતે એને ગ્રહણ કરે છે અને એ રીતે ઉપજે છે. ઘડા રૂપે ઉપજે છે ત્યાં એ માટી જ છે, ઘડા રૂપે ઉપજતી એ માટી જ છે, ઘડા રૂપે પરિણમતી પણ એ માટી જ છે અને એ ઘડા રૂપે એ પર્યાયને ગ્રહણ કરતી પણ એ માટી જ છે. ઘડાની પર્યાય જે થાય છે એને ગ્રહણ કરવા વાળી પણ એ માટી છે, એ રૂપે પરિણમવા વાળી પણ એ માટી છે અને તે રૂપે એ પર્યાય રૂપે ઉપજતી પણ એ માટી જ છે. એટલે એ કાર્ય અંતરવ્યાપક થઈને પહેલેથી છેલ્લે સુધી આદિ મધ્ય અંતમાં માટી વ્યાપીને કરે છે. એવી રીતે કંઈ જીવ પૂદગળ પરિણામને કરતો નથી, એટલે કે ન તો એ પૂદગળના પરિણામને ગ્રહે છે, કે ન તો એ પૂતગળ પરિણામ રૂપે પરિણમે છે કે ન તો એ પૂતગળ પરિણામ રૂપે ઉપજે છે. જીવ તો જીવ રૂપે જ ઉપજે છે, જીવ તો પોતે પોતા રૂપે જ ઉપજે છે, પોતા રૂપે જ પરિણમે છે, પોતાને જ ગ્રહે છે. પૂતગળના પરિણામને ન તો એ ગ્રહે છે, ન તો એ રૂપે પરિણમે છે, કે ન તો એ રૂપે એ વ્યાપે છે કે ઉપજે છે. એટલે આ રીતે ભગવાન આત્મા એ પૂતગળ પરિણામને જાણે છે, પણ એ રૂપે પરિણમતો નથી, એને ગ્રહતો નથી, કે એ રીતે ઉપજતો નથી. એની એવી પર્યાય નથી થતી. આત્મા જ્યારે જ્ઞાન કરે છે, પૂતગળનું જ્ઞાન કરે છે, તો એ પૂતગળ રૂપ થઈને જ્ઞાન નથી કરતો. આત્મા એ રીતે પરિણમે છે તો પૂતગળનું જ્ઞાન કરવા રૂપે થાય છે, ત્યારે એ પૂતગળ રૂપ થઈને પરિણમતો નથી. જ્ઞાન કરે છે ત્યારે પણ એ પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા રૂપે પરિણમીને એનું જ્ઞાન કરે છે. ભગવાન આત્મા પૂતગળ પરિણામોનું જ્ઞાન કરે ત્યારે પણ એ પૂતગળ પરિણામ જે થયા છે એ રૂપે થઈ જતો નથી, એ રૂપે પરિણમી જતો નથી, એમ એ રૂપે થઈને એનું જ્ઞાન નથી કરતો. એ તો પોતે જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન સ્વભાવે રહીને એનું જ્ઞાન કરે છે. પૂતગળ પરિણામનું રાગનું પૂતગળ પરિણામ શું છે? એ બધા રાગ દ્વેષ આદિના ભાવ છે. નો કર્મના પરિણામ અને કર્મના પરિણામ એની આપણે વાત લીધી કે કર્મના પરિણામ એ આ બધા રાગ દ્વેષ આદિ ભાવો છે, અને નો કર્મના પરિણામ આ શરીર અને એની જે પર્યાયો એ બધાને પૂતગળ પરિણામ કહેવામાં આવ્યા. હવે આવા પૂતગળ પરિણામનું આત્મા જ્ઞાન કરે, એને જાણે, ત્યારે જાણવામાં કંઈ એ પૂતગળ પરિણામ રૂપે નથી થઈ જતો. જાણવા જાય છે તો કંઈ એ રૂપે થઈને નથી જાણતો, પૂતગળ પરિણામ રૂપે થઈ જતો નથી. એટલે એનું પરિણામ તે પૂતગળ પરિણામ રૂપે નથી થતું, એ તો ભગવાન આત્મા જ્ઞાયક જ્ઞાયક રૂપે રહીને જ એને જાણે છે. એમાં એ વ્યાપતો નથી. આદિ મધ્ય અંતમાં, શરૂઆતમાં મધ્યમાં અને અંતમાં વ્યાપીને જે પેલું દ્રવ્ય રહ્યું છે પૂતગળ, એવી રીતે આ જીવ દ્રવ્ય એ પૂતગળ પરિણામમાં વ્યાપતું નથી. અંતર વ્યાપક થઈને એનું જ્ઞાન નથી કરતું. આ જીવ દ્રવ્ય ભગવાન આત્મા એ જ્ઞાયક સ્વભાવી જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાયક રૂપે પરિણમે છે અને પેલાનું જ્ઞાન કરે છે, પૂતગળ પરિણામોનું જ્ઞાન કરે છે, એને જાણે છે, પણ એમાં એ વ્યાપતો નથી. એટલે એ રૂપે એ પરિણમતો નથી, એ રૂપે એ પરિણમતો નથી, એને એ ગ્રહણ કરતો નથી, ને એ રૂપે એ ઉપજતો પણ નથી. પૂતગળના જે પરિણામ છે એ રૂપે પૂતગળ જ ઉપજી રહ્યું છે, ભગવાન આત્મા એ રીતે ઉપજતો પણ નથી. એટલે એની કંઈ પર્યાય બદલાઈ જતી નથી. ભગવાન આત્મા જ્ઞાયક થાય એટલે કંઈ પૂતગળમય થઈ જાય? ભગવાન આત્મા એ પૂતગળના પરિણામોને જાણે એટલે કંઈ એના રૂપે થઈ જાય, એ રીતે ઉપજી જાય, એના ભાવોને, પૂતગળના ભાવોને ગ્રહણ કરી લે? એમ નથી. માત્ર એને જાણે છે, માત્ર એનું જ્ઞાન કરે છે. કેમ? તો કે આત્માનો એવો સ્વભાવ છે, જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે. સ્વ પર પ્રકાશક એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એટલે એવા સ્વભાવને કારણે એનું જ્ઞાન કરે છે. પણ એથી કરીને પેલા પૂતગળ પરિણામે એ કંઈ પરિણમી જતો નથી, પૂતગળ પરિણામમાં એ વ્યાપતો પણ નથી, એને ગ્રહણ કરતો નથી અને એ રીતે ઉપજતો નથી. રાગ થયો તો રાગ ભાવે જીવ થઈ જતો નથી. એ બધું જે થાય છે તે પર્યાયમાં છે, એ ક્ષણ પૂરતું છે. જો રાગ ભાવે કે ક્રોધ ભાવે જીવ થઈ જતો હોય તો પછી, રાગ ભાવે કે ક્રોધ ભાવે જો જીવ થઈ જતો હોય તો પછી એનું દ્રવ્ય અશુદ્ધ થઈ જાય, એમાં કસાય વ્યાપી જાય, એમ તો થતું નથી. એના અંતર સ્વરૂપમાં ભગવાન આત્માનું ત્રિકાળ રહેવાવાળું જે સ્વરૂપ અનંત ગુણો, એની અંદર કોઈ ફેરફાર થતો નથી, એમાં ફેરફાર થઈને એ રૂપે એ પરિણમતો નથી. માત્ર એનું જ્ઞાન કરવા વાળો જ છે, ત્રિકાળ એનું જ્ઞાન કરવા વાળો જ છે. બીજી જગ્યાએ એમ પણ આવે કે આ જીવ ક્રોધી થયો, આ જીવ રાગી થયો, તો એમ થાય કે આપણને રાગી થયો તો રાગ ભાવે પરિણમ્યો ને, ક્રોધી થયો તો ક્રોધ ભાવે પરિણમ્યો ને. પણ એ તો બધું પર્યાયમાં છે, એ તો બધું ક્ષણિક છે, જીવ એ પ્રમાણે થઈ જતો નથી. આત્મા એ પરિણમન કરે છે, એ બધું પર્યાયમાં છે, એ રીતે આત્માના મૂળ દ્રવ્યમાં કોઈ ફેરફાર થઈ જતો નથી, એ બધું બહારમાં છે. એટલે જે વિભાવ ભાવ રૂપ પરિણમન છે એ ક્ષણિક છે, એ બહારમાં છે, અને એ કાયમ રહેતું પણ નથી, એક સરખું પણ રહેતું નથી. એટલે જીવ તો જેવો છે તેવો ને તેવો જ રહે છે. એ પર્યાયના પરિણામો જે થયા ભૂતકાળમાં, જે કંઈ પરિણામ જે થયા છે અને જે પર્યાયો થઈ, એમાં એને ક્રોધ કર્યા, એમાં એને આર્ત ધ્યાન કર્યા, એમાં એને હર્ષ અને શોકના ભાવ અનુભવ્યા કર્યા, એમાં એ કરતા ભોગતા અનેક પ્રકારે થયો, પણ એ બધું અજ્ઞાનવશ થયો, એ બધું પર્યાયમાં થયું અને એ બધું ચાલ્યું ગયું. એમાંનું કંઈ બેસી રહ્યું નહીં, એમાંનું કંઈ આત્માની અંદર પ્રવેશ પામ્યું નહીં, એટલે આત્માને એણે કલુષિત કર્યું નહીં. આત્મા તો ત્રણેય કાળ એવો ને એવો નાયક શુદ્ધ જ રહ્યો. એટલે એ ગમે તેનું જ્ઞાન કરે છે, પોતાને રાગ થયો છે તો એ જ્ઞાની છે, એ એને જાણે છે, એનું જ્ઞાન કરે છે. અજ્ઞાની તો એ પોતાના સ્વરૂપને જાણતો જ નથી, એટલે એ તો એ ભાવે પરિણમે છે, એની અહીંયા વાત નથી. અહીંયા તો જ્ઞાનીની વાત લીધી છે, કેમ કે અગાઉ ગાથામાં લેવામાં આવ્યું ને કે જ્ઞાની કઈ રીતે થાય છે અને જ્ઞાની કઈ રીતે ઓળખાય છે, એ વાત લીધી 74-75 ગાથા, 49 ગાથા, 49 કળશ, એ બધામાં જે વાત લેવામાં આવી, તો એના ઉપરથી એ વાત તો નક્કી થઈ ગઈ કે એનું જ્ઞાન કરતો થકો જ્ઞાની થાય છે. એટલે જ્યારે એનું જ્ઞાન કરતો થકો જ્ઞાની થયો છે, તો એ જ્ઞાનીની અહીંયા વાત લીધી છે કે આવો જ્ઞાની એ પૂદગળ કર્મને જાણે છે અને કઈ રીતે જાણે છે એની વાત કરી, અને આગળ એમ કહ્યું કે એમ કરવા છતાં એ પૂદગળ કર્મના પરિણામ રૂપે પરિણમતો નથી, એને ગ્રહતો નથી, એમાં કોઈ ફેરફાર કરતો નથી, એ રીતે ઉપજતો નથી, પોતે માત્ર જ્ઞાન કરવા વાળો જ રહે છે. એટલે તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી, તેને ગ્રહતો પણ નથી. માટે આગળ કહે છે કે જોકે જ્ઞાની પૂદગલ કર્મને જાણે છે તો પણ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત એવું જે વ્યાપ લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ તેને નહીં કરતા એવા તે જ્ઞાનીને પૂદગળ સાથે કરતા કર્મ ભાવ નથી. આ રીતે એને એ પૂદગળ પરિણામ સાથે, પૂદગળ સાથે, પૂદગળના કાર્ય સાથે કરતા કર્મ ભાવ નથી, કરતા કર્મ સંબંધ નથી. એમ નથી કે આ આત્મા એ કરતા અને પેલા પૂદગળમાં જે ફેરફારો થયા, જે રીતે પૂદગળ ઉપજ્યું, એની જે પર્યાયો થઈ, એ બધું આત્માનું કાર્ય, એમ થતું નથી. એટલે એની સાથે કરતા કર્મ ભાવ નથી, પૂદગળ સાથે આત્માને કરતા કર્મ ભાવ નથી. પૂદગળના પરિણામ માટે જવાબદાર પૂદગળ પોતે, એ પૂદગળનું કાર્ય, પૂદગળનું કર્મ, અને એમાં જે કંઈ પરિણામ આવે એમાં પૂદગળ વ્યાપે છે. આદિ મધ્ય અંતમાં એ વ્યાપનારું એ પૂદગળ પોતે જ છે, એટલે પૂદગળ જ એનો કરતા છે, અને એના પરિણામમાં પણ એ પૂદગળ જ છે, એ ઉપજે છે, એટલે નવા પરિણામ થાય છે, નવી પર્યાય થઈ છે, એ રીતે જે ઉપજ્યું છે એ પણ પૂદગળ પોતે જ છે, અને એનું જ એને ગ્રહણ થાય છે. હવે ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે જીવ પૂદગલ કર્મને જાણે છે તો પણ તેને પૂદગલ સાથે કરતા કર્મ પણું નથી. એ ભલે એને જાણે છતાં પણ એની સાથે એવો સંબંધ નથી, કરતા કર્મપણાનો સંબંધ નથી. સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે. કર્મ એટલે કાર્ય. સામાન્યપણે જે કરતા કાર્ય કરવાવાળો છે એનું એ કર્મ, એ કાર્ય એ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે. એ કાર્ય ત્રણ પ્રકારે હોય છે. એક નિર્વર્ત્ય, પહેલું છે તે નિર્વર્ત્ય, બીજું વિકાર્ય અને ત્રીજું પ્રાપ્ય. એ ત્રણેય પ્રકારના કાર્યની અહીંયા સમજ આપી છે કે કર્તા વડે જે પ્રથમ ન હોય એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિર્વર્ત્ય કર્મ છે. કર્મ એટલે કાર્ય. પહેલા ન હોય અને નવીન જે ઉત્પન્ન થાય છે એ કાર્ય. એટલે પહેલા જે પૂર્વે જે પર્યાય હતી નહીં એ પર્યાય ઉત્પન્ન થઈ, એ નવીન પર્યાય થઈ, એ કાર્ય થયું, એ કર્મ, એને નિર્વર્ત્ય કર્મ કહે છે. કર્મ એટલે કાર્ય. અહીંયા કર્મનો અર્થ આપણે કાર્ય કરવાનો છે. એટલે નિર્વર્ત્ય કર્મ, નિર્વર્ત્ય કર્મ એટલે જે નવું ઉત્પન્ન થયું, પહેલા હતું નહીં, એ નવું શું ઉત્પન્ન થાય? દ્રવ્ય તો કંઈ નવું ઉત્પન્ન થતું નથી, દ્રવ્યની પર્યાય બદલાય, એ કાર્ય થયું એટલે પર્યાય બદલાય, એ નિર્વર્ત્ય કર્મ છે. બીજી વાત, કર્તા વડે પદાર્થમાં વિકાર, ફેરફાર કરીને જે કાંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. ફેરફાર કરવા રૂપે જે કાર્ય થાય એને વિકાર્ય કર્મ કહે. પદાર્થ તો એનો એ જ છે, દ્રવ્યમાં કોઈ ફેરફાર થતો નથી, પણ ફેરફાર કરીને જે કંઈ કરવામાં આવે એને વિકાર્ય કર્મ કહે છે, અને જે નવું થાય એને નિર્વર્ત્ય કર્મ કહે છે. જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર કરીને પણ કરતો નથી અને માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. નવું પણ કરતો નથી અને ફેરફાર પણ કરતો નથી અને માત્ર તેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. એમ ત્રણ પ્રકારે કર્તાના કાર્ય એટલે કર્મ હોય છે. જીવ પૂદગળ કર્મને નવીન ઉપજાવી શકતો નથી. જીવ પૂદગળ કર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી શકે, એટલે કે ન ઉપજાવી શકે. ફરીથી બધાને મનમાં એમ થાય કે જીવ તો કર્મ બાંધે છે ને આ વળી ક્યાંથી લાવ્યા? અહીંયા બહુ સમજવાનું છે, સૂક્ષ્મતાથી ખૂબ સમજવાનું છે કે જીવ પૂદગળ કર્મને નવીન ઉપજાવી શકતો નથી કારણ કે જીવ ચેતન છે, ભગવાન આત્મા ચેતન છે અને પેલું પૂદગળ છે, તો પૂદગળને ઉપજાવી શકે એમ બને નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહીં. જીવ પૂદગળ કર્મને નવા ઉપજાવી શકતો નથી કારણ કે જીવ છે તે ચેતન છે, એ ચેતન પેલા જડ કર્મને ઉત્પન્ન કરી શકે નહીં, ઉપજાવી શકે નહીં. કેમ કે બંને દ્રવ્ય જુદા છે. ચેતન દ્રવ્ય એ જળને ઉત્પન્ન કરે એમ બને નહીં, જળની પર્યાય ચેતન દ્વારા થાય એમ બને નહીં. કેમ કે બંને દ્રવ્ય સ્વતંત્ર છે અને બંનેના પરિણમન એમના જેવા ગુણ છે, એવો સ્વભાવ છે ને એવા સ્વભાવ રૂપે થાય છે, તો એમાં ચેતન એ પૂદગળના કાર્ય કઈ રીતે કરે, એની પર્યાય કઈ રીતે કરે, એને કઈ રીતે ઉપજાવે? જેનો એ સ્વભાવ નથી, જે પૂદગળમાં વ્યાપતો નથી, એવો આ ચેતન ભગવાન આત્મા એ પૂદગળ કર્મને કેવી રીતે ઉપજાવે? તો પછી પ્રશ્ન થાય કે પણ કર્મ તો બંધાય છે ને? હા ભાઈ, કર્મ બંધાય છે, પણ એ કર્મ બંધાય છે તો એ પૂદગળનું કાર્ય છે ને, એનો કરનારો પૂદગળ પોતે જ છે. કારમણ રજકણો બંધાય છે, સ્કંધ થાય છે. કારમણ રજકણો છે, એક પરમાણુ છે, તેનું પરિણમન શુદ્ધ હોય છે અને અસંખ્ય પરમાણુ ભેગા થઈ અને જે સ્કંધ બને છે એનું પરિણમન વિભાવ પરિણમન છે. અહીંયા કારમણ પરમાણુઓ છે, કારમણ રજકણો છે, એ ભેગા થાય છે અને સ્કંધ થાય છે, એટલે કે કર્મ રૂપે એ બંધાય છે. અને એવું કરવામાં એ પૂતગળ પોતે જ બંધાય છે, એ એનું પોતાનું જ કાર્ય છે, એ જીવનું કાર્ય નથી. પણ જીવના જે વિભાવ ભાવ છે એ એનું નિમિત્ત કારણ બને છે. પેલા પૂતગળોનું પરિણમન કારણે રજકણોનું બંધાવવું અને છૂટા પડવું એવું પરિણમન તો સ્વતંત્ર રૂપે થાય જ છે. કારણે રજકણો અનંત છે અને અનેક પ્રકારના છે. એક કારણે રજકણો એકઠા થાય, સ્કંદ રૂપે થાય એટલે કે કર્મરૂપે બંધાય છે. આ ક્રિયા કરનારો ભગવાન આત્મા નથી, કેમ કે ભગવાન આત્મા ચેતન છે, એનાથી જુદો છે. એ ક્રિયા પૂતગળની પોતાના કારણે જ થાય છે. એ પૂતગળ દ્રવ્યની અંદર બીજો કોઈ એને એ કંઈ કરાવતો નથી. છ દ્રવ્યમાં એક પૂતગળ છે, બાકી બીજા પાંચ છે. પાંચ અરૂપી છે, અમૂર્તિક છે, અને પૂતગળ છે તે રૂપી મૂર્તિક છે. એટલે પેલા પાંચે દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, આકાશ અને જીવ, એ પાંચે દ્રવ્ય જ્યારે પૂતગળ પરમાણુઓ ભેગા થઈને સ્કંદ થાય છે તો એમાં પાંચે દ્રવ્યનો કોઈ ફાળો નથી, એનું કોઈ કરવાપણું છે જ નહીં. પૂતગળ પોતે જ એમાં કાર્ય કરી અને પોતે સ્વયં બંધાય છે, પરમાણુઓ ભેગા થાય છે અને સ્કંદ બને છે, એ સ્વયં એના કારણે થાય છે. એનો કરતા પૂતગળ પોતે જ છે. એટલે જે કર્મ બંધાય છે એ પૂતગળ કર્મ, એ પૂતગળનું કાર્ય છે, એ જીવનું કાર્ય નથી કે બીજા કોઈ દ્રવ્યનું કાર્ય નથી. પણ જ્યારે એ બંધાય છે ત્યારે એને જીવના જે ભાવ છે, જીવના ભાવ છે, એ નિમિત્ત કારણ હોય છે. છૂટા પડે છે અને બંધાય છે એ બધું કાર્ય પૂતગળનું પોતાનું જ છે, જીવનું નથી. એટલે એ વાત અહીંયા કરી કે જીવ પૂતગળ કર્મને નવીન ઉપજાવી શકતો નથી, કારણ કે જીવ તો ચેતન છે, એ જળને કેમ ઉપજાવી શકે, એટલે કે ન જ ઉપજાવી શકે. પેલા બંધાય છે તો બંધાય છે, આ પ્રમાણે જીવ અને કર્મનો સંબંધ છે. માત્ર એને બંધાવવાનું થાય છે એ વખતે એને જીવના ભાવનું નિમિત્ત મળે છે. એટલે મિથ્યા દ્રષ્ટિને એમ છે કે એ કર્મને બાંધે છે. જ્યારે જ્ઞાની પુરુષ છે એ સમજે છે કે એ પૂતગળ કર્મ બંધાયા છે, એ મારામાં બંધાયા નથી, એ મારા નથી, એ મારાથી જુદા છે અને એ એનો કાળ પૂરો થતાં ખરી જવાના છે, મારી સાથે એનો કોઈ સંબંધ નથી. એ જે કંઈ ફળ આપશે, ઉદયમાં આવશે, ફળ આપશે, સંયોગો સર્જાશે, એની સાથે પણ મારો કોઈ સંબંધ નથી, હું એનાથી જુદો અલિપ્ત છું, ભગવાન આત્મા છું, એમ એને જાગૃતિ વર્તે છે. કર્મ જે બંધાયા છે એનાથી પણ પોતે અલિપ્ત રહે છે, કર્મ ઉદયમાં આવે છે, ફળ આપે છે, સંયોગો સર્જાય છે, તો એનાથી પણ એ અલિપ્ત રહે છે. એનો પણ એ જાણવા દેખવા વાળો જુદો ભગવાન આત્મા રહે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવે જ રહે છે. આવી જેને જાગૃતિ આવી છે, આવી જેને જાગૃતિ આવી છે એને પછી સંસારમાં રખડવું થતું નથી, એને નવા વિશેષ કર્મો એની સમીપમાં બંધાતા નથી. એ જૂના કર્મો કરી જતા ધીરે 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 કર્મરહિત મુક્ત દશાને પ્રાપ્ત કરી લે છે. પોતાનું જેવું ત્રિકાળક નાયક સ્વરૂપ છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એવા સ્વભાવને એ પ્રગટ કરે છે. એટલે જેની દ્રષ્ટિ આ પ્રકારે થઈ છે કે એ પૂતગળ કર્મ બંધાય છે, એનો કરતા હું નહીં, એનો બાંધનારો હું નહીં, એનો ભોગવનારો હું નહીં, એટલે કે એના ફળને ભોગવનારો પણ હું નથી, એનાથી જુદો છું, એ મારું કાર્ય નથી, એ મારું ક્ષેત્ર નથી, ત્યાં હું નથી રાચતો, હું મારા સ્વરૂપમાં રાચી રહ્યો છું, મારું સ્વરૂપ જે છે તેમાં હું રાચી રહ્યો છું, હું માત્ર મારા સ્વરૂપને અનુભવી રહ્યો છું, એવો હું ત્રિકાળ જ્ઞાયક ભગવાન આત્મા છું. પરમા મારું વ્યાપવું, રાચવું કે કરવું કે ભોગવવું છે જ નહીં, આવી જેની દ્રષ્ટિ થઈ છે એ જ્ઞાની છે. એ જ્ઞાનીને આ પૂતગળ કર્મને ઉપજાવવા રૂપ કર્મ હોતું નથી. કેટલી બધી વાત સરસ રીતે મૂકી છે, અંદર ઉતરી જાય, હૃદયમાં ઉતરી જાય એવી વાત મૂકી દીધી. જીવ પૂતગળ કર્મને નવીન ઉપજાવી શકતો નથી, કારણ કે ચેતન જળને કેમ ઉપજાવી શકે. માટે પૂતગળ કર્મ જીવનું નિર્વર્ત્ય કર્મ નથી. નિર્વર્ત્યની વ્યાખ્યા આપણે કરીને નવું ઉપજતું એવું એ કાર્ય જીવનું નથી, એ પૂતગળનું જ કાર્ય છે. બીજી વાત, જીવ પૂતગળમાં વિકાર કરીને તેને પૂતગળ કર્મ રૂપે પરિણમાવી શકતો નથી. એટલે પૂતગળની અંદર ફેરફાર કરે, એની પર્યાયમાં ફેરફાર કરે, પૂતગળ કર્મ રૂપે એને પરિણમાવે ત્યારે એ પૂતગળની પર્યાયમાં ફેરફાર થાય, એમ પણ એ કરી શકતો નથી. જીવ પૂતગળમાં વિકાર કરીને તેને પૂતગળ કર્મ રૂપે પરિણમાવી શકતો નથી, કારણ કે જીવ તો ચેતન છે અને એ પેલા જળને કેવી રીતે મેં પરિણમાવી શકે. ચેતન જળના કાર્ય કરતો નથી, જળની પર્યાય બદલી શકતો નથી, એટલે એ ચેતન આ પૂતગળ કર્મ રૂપે પૂતગળને પરિણમાવી શકતો નથી. એટલે કે પેલા કારમેણ રજકાઓ છે એને જીવ ભેગા કરી શકે, એની પર્યાય બદલી નાખે, સ્કંદ થયો છે તો એ સ્કંદમાં જીવ ફેરફાર કરી નાખે, એમ થતું નથી. એ થાય છે, ફેરફાર થાય છે, તો એનું કારણ પણ પૂતગળનું પોતાનું જ છે, જીવ એમાં કંઈ કરતો નથી, જીવનું એ કાર્ય નથી. માટે પૂતગળ કર્મ જીવનું એ વિકાર્ય કર્મ પણ નથી. વિકાર્ય કર્મ કોનું છે? એ પૂતગળનું પોતાનું જ છે. ફેરફાર કરવારૂપ કર્મ એટલે વિકાર્ય કર્મ. માટે પૂતગળ કર્મ જીવનું વિકાર્ય કર્મ નથી, પણ એ પૂતગળનું વિકાર્ય કર્મ છે. ત્રીજી વાત, પરમાર્થે જીવ પૂતગળને ગ્રહણ કરી શકતો નથી, કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? ભગવાન આત્મા અમૂર્તિક છે અને પૂતગળ છે તે મૂર્તિક છે, એ અમૂર્તિક મૂર્તિકને ગ્રહણ કરતો નથી. આ શરીરને એણે ગ્રહણ કર્યું છે, શરીર એટલે નો કર્મ પૂતગળ, એને આત્માએ ગ્રહણ કર્યું છે કે નથી કર્યું? શરીરની અંદર ફેરફાર કે શરીરના બંધારણો માં કંઈ પણ કરવું એ બધું આત્મા કરે છે, નથી કરતો? આપણે એમ કહીએ છીએ એક તરફ તો કે જીવ આ શરીરમાંથી નીકળી અને પછી બીજે જાય છે, બીજા શરીરમાં જાય છે, ત્યારે વચ્ચે જ એ આહાર ગ્રહણ કરે છે, અને એ રીતે આપણે વાત લઈએ છીએ, આહારક શરીરને આ બધી વાત આપણે લઈએ છીએ. તો એ સાચું કે આ સાચું? એ ગ્રહણ શું કરે છે પ્રભુ? એ અંદર આત્મા પોતે પોતાની અંદર કંઈ ગ્રહણ કરતો નથી. જે ગ્રહણ થાય છે એ બધું તો એની સમીપમાં છે, એ બધું બહાર છે. ગ્રહણ કર્યું ક્યારે કહેવાય? ગ્રહણ કર્યું એના સ્વરૂપમાં જાય અને એના સ્વરૂપમાં એ કંઈ બદલાવ આવે તો એ ગ્રહણ કર્યું કહેવાય. ત્યાં સુધી તો ગ્રહણ કર્યું કહેવાય જ નહીં. એટલે એ પૂતગળ પરમાણુઓને આત્મા ગ્રહણ કરતો જ નથી. જો એ પૂતગળ પરમાણુઓને આત્મા ગ્રહણ કરે અને એટલા બધા પ્રમાણમાં એ પૂતગળ પરમાણુઓને જો આત્મા ગ્રહણ કરે તો એ જળ પરમાણુઓને કારણે આત્માનું સ્વરૂપ જળ થઈ જાય, એ જળ ભાવે પછી તો પરિણમવા માંડે. ચેતન છે એ જળને ગ્રહણ કરે તો એનો સ્વભાવ બદલાઈ જાય, પછી તો જળ પરિણમન એનામાં દાખલ થઈ જાય, જળના ગુણો એનામાં આવી જાય. પણ આવું તો કંઈ બનતું નથી. એટલે ખરેખર એ જીવ પૂતગળ પરમાણુઓને ગ્રહણ કરતો જ નથી. ગ્રહણ કરે તો આખી વસ્તુ બદલાઈ જાય. એક દ્રવ્ય પોતે પોતાના રૂપે રહી શકે જ નહીં. જગતમાં કોઈ દ્રવ્ય એ રૂપે રહી શકે નહીં. એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય ઘૂસી જાય તો પછી દ્રવ્ય એક રૂપ રહી શકે નહીં, પોતાનું જેવું સ્વરૂપ છે એવા રૂપે રહી શકે જ નહીં. ભગવાનના જ્ઞાનમાં અનાદિથી છ પ્રકારના જ દ્રવ્ય આવ્યા છે. ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં પણ એમ આવ્યા અને મહાવીર સ્વામી ભગવાનના જ્ઞાનમાં પણ એ પ્રમાણે છ પ્રકારના દ્રવ્ય આવ્યા છે. વચમાં જે બધા થયા એમના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. અને વર્તમાનમાં સિમંદર પ્રભુ આદિ 20 તીર્થંકર ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે, એમના જ્ઞાનમાં પણ એમ જ છે. અને ત્યાંથી તો આ બધી વાત આવી છે. અરે વર્તમાન 24 જે થઈ ગઈ ઋષભદેવ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી ભગવાન સુધીની, એની પહેલા જે 24 થઈ એના જે 24 તીર્થંકર થયા એમના જ્ઞાનમાં પણ એમ જ હતું કે છ પ્રકારના દ્રવ્ય. સાત પ્રકારનાય થયા નથી, એક પ્રકાર વધ્યો નથી. તો પછી આ જીવદ્રવ્યની અંદર પેલા પૂતગળ પરમાણુઓ, આ અમૂર્તિક એવું જીવ દ્રવ્ય, એની અંદર પેલા મૂર્તિક પૂતગળ પરમાણુઓ આવે કેવી રીતે, ઘૂસે કેવી રીતે? ઘૂસી શકે જ નહીં. એટલે જીવ એને ગ્રહણ કરતો નથી. બહુ સરસ વાત કરી છે. શું કહ્યું? પરમાર્થે કરીને વાત મૂકી અહીંયા. પરમાર્થે જીવ પૂતગળને ગ્રહણ કરી શકતો નથી, કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? માટે પૂતગળ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. એ ગ્રહણ કરતો નથી એટલે એનું પ્રાપ્ય કર્મ પણ નથી, અને એ પ્રાપ્ત થયું જ નથી. અહીંયા તો બિચારો બહારમાં બહારમાં ફરે છે, એનું તો એમ છે કે આ બધું મારામાં આવી ગયું, આ શરીરને પોતાનું માને ને પાછો ખોરાક લઈ એને પોતાનો માને, બધા પૂતગળો એના પોતાના, એને હું ગ્રહણ કરું છું. અરે ભાઈ, તું આત્મા, તારે આ બધું હોય નહીં, તું માત્ર ભાવ કરે છે, અને એ ભાવ પણ તારો નહીં, તું જેવો શુદ્ધ છે એવો શુદ્ધ ભાવ પણ એ નથી. તો શુકરા જેવા વિકારી ભાવે રાચી રહ્યો છે. તું ખરેખર કંઈ ગ્રહણ કરતો નથી, કે તું કંઈ ત્યાગ પણ કરી શકતો નથી, અને છતાં નકામાનો હું આ ગ્રહણ કરું છું ને આનો ત્યાગ કરું છું એવા ભાવે શુકરા રાચી રહ્યો છે. એ ભાવ પણ ખોટો છે, એ ભાવ પણ તારો નથી. તારો તો શ્રીકાળ નાયક ભાવ છે, શુદ્ધ સ્વભાવ છે. એમાં આ વાત તું ક્યાંથી લઈ આવ્યો? અનાદિનો આ જ લઈને બેઠો છો? જરાક તો પાછો ફર. નાની તો પાછા ફરી ગયા છે. નાની તો ચોથા ગુણ સ્થાને છે તો પણ મહાપુરુષ છે, કેમ કે દ્રષ્ટિ બદલાઈ છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ છે ને, ભલે ને હજી અવિદ્યુતિ છે તો પણ શું છે, દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ છે, માન્યતા ફરી ગઈ છે, સમ્યક માન્યતા થઈ છે. જેમ છે તેમ સાચું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ અનુભવ દ્વારા જાણી લીધું છે, એટલે અભિપ્રાય આ બદલાઈ ગયો કે આ બધું મારું હોય નહીં, આ બધાની સાથે હું છું પણ એથી કરીને મારા નથી. ટ્રેનમાં મુસાફરી કરીએ તો આપણી સાથે કેટલા લોકો હોય, એક જ કમ્પાર્ટમેન્ટમાં હોઈએ, અને અમદાવાદથી મદ્રાસ સુધી જતા હોઈએ, ત્રણ દિવસની મુસાફરી હોય, સંબંધો થઈ જાય, એકબીજા સાથે ચા પાણી નાસ્તા કરીએ, બધું થાય, છતાંય આપણે જાણીએ કે આ મારા નહીં, મારા નહીં, સાથે છે, એટલું જ એનું મહત્વ. એમ આ જીવને આ શરીર છે એ એની સાથે છે, પણ શરીર એનું નથી. આ નો કર્મ રૂપ શરીર, શરીર તો નો કર્મને કારણે છે ને, નો કર્મની 93 અથવા 103 પ્રકૃતિ, એને કારણે આ શરીર પ્રાપ્ત થયું છે. તો એ પ્રાપ્ત થયું છે તો એ આત્માને પ્રાપ્ત થયું છે કે આત્માની સમીપમાં રહ્યું છે? માત્ર આત્માની સમીપમાં રહ્યું છે, એક જ ક્ષેત્રમાં આત્મા અને આ શરીર રહ્યા છે, એથી કરીને આત્માની અંદર એ વ્યાપતું નથી, આત્મામાં જતું નથી, એ જડના ગુણો આત્મામાં પહોંચતા નથી, આત્મા એ જડમાં પહોંચતો નથી. એ બે ને એકબીજાનો તદ્દન અભાવ છે. આવી દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો બહુ બધું સહેલું છે, બહુ સહેલાઈથી સમજાય છે. કરી ભગવાન, આ હું શું લઈને બેઠો છું? હું પૂતગળના ભાવે હોઉં? હું પૂતગળના ભાવે હોઉં નહીં? આ પૂતગળના કાર્યો હું કરું? ના, એમ હોય નહીં. ભગવાન તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું, હું નાયક છું, માત્ર જ્ઞાન કરવા વાળો છું, અને આ બધું મને હોય ન હોય એમ કરીને પાછો વળે. અહીંયા જ્ઞાની તો એમ કરીને પાછો વળી ગયો છે, અને જ્ઞાનીની વાતને અહીંયા સમજાવી છે કે એ ભગવાન આત્મા જ્ઞાની પોતે આમ જ સમજે છે કે એ પૂતગળ પરમાણુઓને કે એની પર્યાયોને એ ગ્રહણ કરતો નથી, એનું એ કાર્ય પણ નથી, માત્ર એને એ જાણવા વાળો છે, માત્ર એનું જ્ઞાન કરવા વાળો છે. આ રીતે પૂતગળ કર્મ જીવનું કર્મ નથી. ત્રણે ત્રણ પ્રકારથી લઈ એને સમજાયું કે પૂતગળનું કર્મ જે છે, ત્રણ પ્રકારે કર્મ કયું? નિર્વર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. એ પૂતગળનું જ છે પણ એ આત્માનું નથી, કેમ કે આત્મા ચેતન છે અને પેલું જડ છે, બંને દ્રવ્ય જુદા છે, અને જીવ એથી એનો કરતા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી, જ્ઞાન કરનારો હોવાથી એ જ્ઞાનરૂપે પરિણમે, એ જ્ઞાનરૂપે પરિણમે. ભગવાન આત્માનો સ્વભાવ જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક, ત્રણેય કાળે એ જ્ઞાન કરવા વાળો છે. એમ નથી કે એ પહેલા જ્ઞાન નહોતો કરતો અને હવે જ્ઞાન કરે છે, એમ પણ નથી. એ ગમે તે પર્યાયમાં હતો ત્યારે પણ એક નાયક જ હતો. એ નિગોદમાં હતો ત્યારે પણ એક નાયક હતો. જ્ઞાનનો ઉઘાડ ઓછો વધતો એ વાત જવા દો, પણ એક નાયક તો છે. એનું જ્ઞાયકપણું તો એમાં અંદરમાં પડ્યું છે, એના ઉઘાડની વાત નથી. એનું જ્ઞાયકપણું સર્વજ્ઞપણું તો અંદરમાં પડ્યું છે, એનું મુક્તપણું અંદરમાં પડ્યું છે, એ બહાર પ્રગટ થાય છે. એટલે એ તો નિગોદમાં હતો ત્યારે પણ એ તો જ્ઞાયક જ હતો. એ ઈયળમાં આવ્યો, બેક્ટેરિયામાં ગયો, વનસ્પતિમાં ગયો, જળમાં ગયો, ગમે તેમાં ગયો, એ વાઘ થયો, સિંહ થયો, ચકલી થયો, કાબર થયો, ગરોળી થયો, એ મનુષ્ય થયો, એ દેવ થયો, ઇન્દ્ર થયો, એ નારકી થયો, ગમે તે થયો, પણ એ જ્ઞાયક ભૂતકાળ જ્ઞાયક છે. ભૂતકાળમાં એમ જ થયું છે, વર્તમાનમાં પણ એમ જ છે, અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. એટલે એનો સ્વભાવ તો જ્ઞાન કરવાનો છે, એ જાય જ નહીં. એ ત્રણેય કાળે એ જ સ્વભાવ છે. જેવો સ્વભાવ છે એવું પરિણમન હોય, જેવો સ્વભાવ હોય એવું પરિણમન હોય. ગુણોને કારણે સ્વભાવ છે અને સ્વભાવ રૂપે પરિણમન છે. એટલે જીવનો સ્વભાવ જ્ઞાતા સ્વભાવ છે. એટલે જ્ઞાતા હોવાથી એ જ્ઞાન રૂપે પરિણમે એમાં કઈ નવાઈ છે? એમાં શું આશ્ચર્ય છે? જ્ઞાન રૂપે પરિણમે, સ્વભાવ છે. એટલે એવો એ જીવ જ્ઞાતા હોવાથી જ્ઞાન રૂપે પરિણમતો પોતે ભૂતગળ કર્મને જાણે છે, પરિણમે પણ જાણે છે. માટે એ ભૂતગળ કર્મને જાણતા એવા જીવનો પરની સાથે, એટલે આ ભૂતગળની સાથે, કોઈ પણ પરની સાથે, ક્યાંય કોઈની પણ સાથે, બીજા દ્રવ્યની સાથે પણ જોઈએ તો પણ એની સાથે પણ એને એવો કર્તા કર્મ રૂપ સંબંધ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, એ બધા દ્રવ્યોની વાત નથી લીધી, પણ એ દ્રવ્યોની સાથે પણ એને કોઈ કર્તા કર્મ સંબંધ નથી, અને ભૂતગળની સાથે પણ એને કર્તા કર્મ સંબંધ નથી. આ બધું ભૂતગળ સાથે કેમ લેવામાં આવે છે? કે પેલા ચાર દ્રવ્ય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એના પરિણામ તો શુદ્ધ એક સરખા થઈ રહ્યા છે, એટલે એની વાત નથી લેતા. પણ જે ફેરફાર રૂપ, વિવિધતા રૂપ જે પરિણામ દેખાય છે આપણને, એ ભૂતગળના સ્કંધનું પરિણામ છે. ભૂતગળનો એક પરમાણુ લઈએ તો એનું પરિણામ તો શુદ્ધ નિર્મળ પરિણામ છે, પણ ઘણા પરમાણુ ભેગા થઈ અને જે સ્કંધ બને છે એનું પરિણામ વિવિધ પ્રકારે પરિણામ છે. એટલે આ જીવ એમાં ગૂંચવાઈ જાય છે. એ એમ માને છે એની સમીપમાં જે જે ભૂતગળના સ્કંધ છે એના પરિણામનો જાણે કે પોતે કરતો હોય, એને એ ભોગવતો હોય, એમાં એ ફેરફાર કરતો હોય, એવી એને અનાદિની મિથ્યા બુદ્ધિ છે. અને આ બુદ્ધિ મિથ્યાત્વ છે, એને એને તોડવાનું છે. અને એ જ્ઞાન દ્વારા જ થશે. સાચું જ્ઞાન પહેલા શાસ્ત્ર દ્વારા, મહાપુરુષના ઉપદેશ દ્વારા, અને સમોસરણમાં બેઠો હોય તો પ્રભુની ઓમકાર ધ્વનિ દ્વારા એને પ્રાપ્ત કરવાનું છે. એ દ્રવ્ય સ્વરૂપનો ખૂબ અભ્યાસ કરી, એના ઉપર ખૂબ વિચાર કરી, મનોમંથન કરી, ચિંતન કરી, અને એને ધારણા જ્ઞાન સુધી પહોંચવાનું છે કે ના, જેમ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. જગત આ રીતે છે, જીવ આ રીતે છે. અને એવો પાકો નિર્ણય, નિર્ધાર એણે પોતે જાતે કરવાનો છે. જ્યાં જ્યાં પ્રશ્ન થાય એની સામે આશંકાઓ કરી અને પછી એના ઉત્તર એણે જાતે શોધવાના છે. શાસ્ત્રનો આધાર છે, ગુરુનો ઉપકાર છે. ગુરુ તો હંમેશા ઉપકાર જ કરે છે. જેવું પોતે અનુભવ્યું છે એવું જ શિષ્યને સમજાવે છે, આપણને એ જ રીતે માર્ગદર્શન આપે છે. પણ આપણે એ માર્ગે પરિણમતા નથી. હજાર વાર એકની એક વાત કહે છે ગુરુદેવ, પણ આપણને હજી એ બેસતી નથી. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરી અને અતિન્દ્રિયપણે જે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જે જાણ્યું છે એનો આપણને વિશ્વાસ બેસતો નથી. મને બતાવો તો હું માનું, મૂર્ખાઓ આમ માને છે. મને બતાવો, આત્મા બતાવો તો હું માનું. અરે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનો તને વિશ્વાસ નથી અને તારે આત્મા જોવો છે? પરમાણુ બતાવો, એક સમય બતાવો, આ બધું એ ઇન્દ્રિય દ્વારા જણાય એવું છે? અતિન્દ્રિયપણે જેનું જ્ઞાન થઈ શકે એવી વસ્તુ એ અતિન્દ્રિયપણે જ જણાય, અને એવું અતિન્દ્રિયપણે જાણવા માટે તું પણ સમર્થ છો. તું પણ અતિન્દ્રિયપણે એવું જ્ઞાન કરને, અનુભવ સહિત ભગવાન આત્માને જાણી લે ને, એકવાર જાણી લે, બસ વાત પૂરી થઈ જાય છે. આ કરવાનું છે અને એને બદલે એ રખડી રહ્યો છે. એટલે અહીંયા તો જે જ્ઞાની થયો છે એની વાત લીધી કે એ જ્ઞાની એ ભૂતગળ કર્મને જાણે પણ એ પરનો એ કરતા થાય નહીં, એ કોઈ દિવસ કરતા થઈ શકે જ નહીં. તો આ રીતે બહુ સરસ સમજાવ્યું છે. હવે આવતી વખતે આપણે પૂજ્ય ગુરુદેવે આ 76મી ગાથા ઉપર પ્રવચનમાં જે વાત કરી છે એના અંશો લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમાં.